એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથા વિશે વાત કરવાના છીએ જેને એમ કે તાજેતરમાં ઘણી ચર્ચા જગાવી છે, એસ એ કોઝબીની રેઝર બ્લેડ ટીયર્સ. 2021માં આવી અને ખરેખર ધૂમ મચાવી દીધી.
બિલકુલ, અને એવું નથી કે ખાલી એક ક્રાઇમ થ્રિલર તરીકે જ. હા, એ પકડ જમાવી રાખે એવી છે, પણ એના ઊંડાણમાં ઘણું બધું છે. એસ એ કોઝબીનો અવાજ, મતલબ આજકાલના અમેરિકન સાહિત્યમાં બહુ દમદાર ગણાય છે.
સાચી વાત છે, અને એ વર્જિનિયાના ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે, એટલે એમના લખાણમાં એમ કહી શકાય કે એ માટીની સોડમ છે અને ત્યાંના જીવનની જે કઠોરતા છે એ પણ દેખાય છે.
એમની શૈલીને લોકો સધર્ન નોયર કે રૂરલ નોયર કહે છે.
હા, એટલે કે એવી ગુનાહ કથાઓ જે દક્ષિણ અમેરિકાના ગામડાઓમાં સેટ થયેલી હોય, અને એમાં ખાલી ગુનો જ નહીં પણ જાતિ, વર્ગ, ગરીબી, આ બધા સામાજિક મુદ્દાઓનું પણ એમ કે થોડું અંધકારમય ચિત્રણ હોય.
બરાબર, આ વાતાવરણ જ આખી વાતને વધુ ધારદાર બનાવે છે, અને રેઝરબ્લેડ ટીયર્સ તો આનું પરફેક્ટ ઉદાહરણ છે. એક બાજુ બદલો છે, પણ સાથે પસ્તાવો છે, પૂર્વગ્રહો સામેનો સંઘર્ષ છે, અને છેવટે મુક્તિની વાત પણ છે.
તો ચાલો શરૂઆતથી જ વાત માંડીએ. ક્યાંથી શરૂ થાય છે આખી કથા?
શરૂઆત જ એવી છે જે હચમચાવી દે. ગ્રામીણ વર્જિનિયા, બે યુવાનો છે, ઇસાયા રેન્ડોલ્ફ જે અશ્વેત છે અને ડેરિક જેન્કિન્સ જે શ્વેત, એ બંને પરણેલા હતા અને એમની મતલબ બહુ જ નિર્દયતાથી હત્યા થયેલી મળી આવે છે.
ઓહ,
અને આ ઘટના બે એવા પિતાઓને ભેગા કરે છે જે કદાચ જિંદગીમાં ક્યારેય સામસામે ન આવત.
અને આ બે પિતાઓ પણ પાછા કેટલા જુદા છે. એક તરફ છે ઇસાયાના પિતા આઇક રેન્ડોલ્ફ, એમ કે ભૂતપૂર્વ કેદી ખરા, પણ હવે એક સફળ લેન્ડસ્કેપિંગ બિઝનેસ ચલાવે છે, સમાજમાં ફરીથી મતલબ માનભેર જીવવાનો પ્રયત્ન કરે છે.
હા, અને બીજી તરફ ડેરિકના પિતા બડી લી જેન્કિન્સ, શ્વેત છે, એ પણ જેલમાં જઈ આવેલો છે, પણ એની જિંદગી સાવ અલગ. દારૂની લત, ગરીબી અને ગુસ્સો એમાં જ અટવાયેલો. મિકેનિક છે, માંડ માંડ ગુજારો કરે.
એટલે એકદમ વિરોધાભાસી વ્યક્તિત્વ. એક શાંત, સ્થિર થવા મથતો માણસ, અને બીજો જાણે ભડકે બળતો અંગારો.
બરાબર,
જાતિ, વર્ગ, સ્વભાવ બધું જ અલગ, પણ એક વસ્તુ એમને જોડે છે, ખરું ને? એમના દીકરાઓનું મૃત્યુ અને એની સાથે જોડાયેલો એમનો પોતાનો અપરાધ ભાવ.
હા, એ બહુ મોટી વાત છે. બંને પિતા એમના દીકરાઓના જે સમલૈંગિક સંબંધ હતા, એમના લગ્ન હતા, એને દિલથી સ્વીકારી નહોતા શક્યા, અને આ વાત એમને અંદરથી કોરી ખાઈ છે.
એ શરમ અને પસ્તાવો એમના દુઃખને ઓર ઘેરું બનાવતો હશે.
ચોક્કસ, એમનું પહેલું મળવાનું પણ ક્યાં થાય છે? અંતિમ સંસ્કાર ગૃહમાં. ત્યાં શોક તો છે જ, પણ સાથે એક અકળામણ, એક સામાજિક અંતરનો તણાવ, એ બધું હવામાં ભળેલું છે.
અને પોલીસ તપાસનું પૂછો તો?
હા, એનું શું છે? એમાં કઈ ગતિ આવે છે?
સાવ ઢીલું. એવું લાગે કે પોલીસને આ કેસમાં બહુ રસ જ નથી. કદાચ ડ્રગ્સનો મામલો ગણાવીને કે નાની ગેંગ વોર કહીને ફાઇલ બંધ કરી દેવી છે. બે સમલૈંગિક યુવકોની હત્યા કોને પડી છે?
અચ્છા, તો આ પોલીસની ઉદાસીનતા અને પેલો પોતાનો અપરાધભાવ, આ બંને ભેગા થઈને આ પિતાઓને ક્યાં લઈ જાય છે? અઠવાડિયાઓ વીતી જાય છે, કંઈ થતું નથી. એટલે આઇક, જેને પોતાનો ગુનાહિત ભૂતકાળ પાછળ મૂકી દીધો હતો, એને લાગે છે કે હવે આમ નહીં ચાલે, ન્યાય માટે કંઈક કરવું પડશે, અને એ જાય છે બડી લીના ટ્રેલર પર.
આ મુલાકાત તો ભારે રહી હશે. બે સાવ જુદા માણસો, દીકરાઓ એકબીજાને પ્રેમ કરતા હતા, પણ આ પિતાઓ તો કદાચ એકબીજા માટે નફરત જ રાખતા હોય. શું થાય છે એમની વચ્ચે?
શરૂઆતમાં તો ભારે તણાવ, અવિશ્વાસ, જાણે બે ઘવાયેલા જંગલી પ્રાણીઓ એકબીજાને માપી રહ્યા હોય, પણ પેલું સહિયારું દુઃખ અને ન્યાયની અધૂરી ઈચ્છા, એ અમને એક વિચિત્ર સમજૂતી તરફ દોરી જાય છે.
કેવી સમજૂતી?
એક અસ્થિર કરાર કે જો સિસ્ટમ ન્યાય નહીં આપે તો તેઓ પોતે આપશે. એ હત્યારાઓને શોધી કાઢશે અને પોતાનો હિસાબ કરશે, બદલો લેશે.
ઓ, એટલે અહીંથી એમની પોતાની તપાસ શરૂ થાય છે? પણ એમની રીત કેવી છે? કોઈ જાસૂસની જેમ બુદ્ધિ વાપરીને કડીઓ જોડે છે?
ના ના, એવું બધું નહીં. એમની પદ્ધતિ સીધી છે અને ક્રૂર પણ. એમની જે જૂની આવડત છે જેલના દિવસોની, એનો ઉપયોગ કરે છે. મતલબ કે ધાકધમકી, મારપીટ, બળજબરીથી માહિતી કઢાવવી.
અચ્છા.
એ લોકો નાના ગુનેગારો, બાતમીદારો એવા દરેક જણ સુધી પહોંચે છે જેમના દીકરાઓના જીવન સાથે જોડાયેલા હતા.
એટલે આ સફર ખાલી હત્યારાઓને શોધવાની જ નથી રહેતી, પણ કદાચ પોતાની અંદર જે હિંસા દબાયેલી હતી એને ફરીથી બહાર લાવવાની પણ બની જાય છે.
બિલકુલ. દરેક મુકાબલો એમને વધુ હિંસક બનાવે છે. જાણે વર્ષોથી સૂતેલો જ્વાળામુખી ફાટ્યો હોય, અને પછી એમને ટેન્જેરીન નામની એક યુવતી મળે છે જે ઈસાયા અને ડેરેકની મિત્ર હતી. એની પાસેથી કંઈક મહત્વનું જાણવા મળે છે.
શું જાણવા મળે છે?
એમને ઈશારો મળે છે કે આ કોઈ રેન્ડમ હેટ ક્રાઇમ નહોતો, આની પાછળ કંઈક મોટું છે, કોઈ ષડયંત્ર.
ચાલો આ પાત્રોની વાત થોડી વધુ ઊંડાણથી કરીએ. આઇક રેન્ડોલ્ફ, એના વિશે શું કહેશો? કેવું પાત્ર છે?
આઇક એમ કહી શકાય કે આખી વાર્તાનું ધબકતું પણ ઘવાયેલું હૃદય છે. એ બહારથી શાંત, વ્યવસ્થિત દેખાવાનો સતત પ્રયત્ન કરે છે. એનો લેન્ડસ્કેપિંગનો ધંધો એ જાણે એના જીવનમાં સુંદરતા અને વ્યવસ્થા લાવવાનો પ્રયાસ છે. ભૂતકાળની જે માટી છે એના પર લીલું ઘાસ ઉગાડવાનો પ્રયાસ.
પણ અંદરથી?
અંદરથી તો એ પસ્તાવાથી અને દબાયેલા ગુસ્સાથી ઉકળી રહ્યો છે. એનો મુખ્ય સંઘર્ષ એ જ છે.
એના દીકરા પ્રત્યેના પ્રેમનું શું? એ સ્વીકારી શક્યો હતો એને પૂરેપૂરું?
એ ઈસાઈયાને પ્રેમ તો કરતો જ હતો, એમાં શંકા નથી. પણ પેલો સમલૈંગિકતા પ્રત્યેનો પૂર્વગ્રહ, એના લીધે ક્યારેય એ પ્રેમ ખુલીને વ્યક્ત ન કરી શક્યો. એક અંતર રહી ગયું. અને ઈસાઈયાના લગ્નમાં ન ગયો એ વાતનો ડંખ એને સતત રહ્યા કરે છે.
એટલે એની આ વેરની યાત્રા એક રીતે એનું પ્રાયશ્ચિત છે?
હા, બરાબર, પ્રાયશ્ચિત કરવાની કોશિશ. અને આ હિંસાના રસ્તે ચાલતા ચાલતા એ પોતાના ભૂતકાળનો સામનો કરે છે, પોતાની અંદરની કાળી બાજુનો પણ. બડીલી સાથેની એની ભાગીદારી, જે શરૂઆતમાં મજબૂરી હતી, એ ધીમે ધીમે એના જાતિગત પૂર્વગ્રહોને પણ તોડે છે.
અને પેલી પૌત્રી એરિયાના?
હા, એરિયાના, ઈસાઈયા અને ડેરેકની દીકરી, એ એના જીવનમાં એક નવો અર્થ લાવે છે, સ્વીકૃતિની ભાવના લાવે છે.
હવે બડીલી જેન્કિન્સની વાત કરીએ. એ આઈકથી સાવ જુદો છે એમને?
ત્યાગ છે. દારૂડિયો, ગુસ્સાવાળો, પૂર્વગ્રહોથી ભરેલો, સમાજના છેવાડે ધકેલાઈ ગયેલો, પણ એનું દુઃખ પણ એટલું જ સાચું અને ઊંડું છે.
એની પ્રેરણા શું છે શરૂઆતમાં?
શરૂઆતમાં તો સીધું લાગે છે બદલો, વેર. કોઈકને એટલી જ પીડા આપવી જેટલી એને થઈ રહી છે. એનો ગુસ્સો, એની પીડા બધું હિંસામાં જ વ્યક્ત થાય છે.
પણ શું એના પાત્રમાં કોઈ બદલાવ આવે છે, કે પછી એ ખાલી હિંસા જ કરતો રહે છે?
ના ના, એના પાત્રમાં અણધાર્યો વિકાસ જોવા મળે છે. આ એક સાથે કામ કરતા કરતા, એક અશ્વેત માણસ સાથે ખભે ખભો મિલાવીને લડતા એના જાતિવાદી વિચારો પડકારાય છે. દીકરા માટે ન્યાયની લડતમાં એ પોતાનામાં ક્યાંક ખોવાઈ ગયેલું સન્માન, વફાદારી એવું કંઈક શોધે છે.
અને એરિયાના એના માટે પણ મહત્વની બને છે?
હા, બહુ જ. એરિયાનાએ એને પેલી દારૂ અને નફરતની દુનિયામાંથી બહાર નીકળીને જીવવાનું કારણ આપે છે. એ ખાડી એક કડવો એકલો માણસ મટીને એક યોદ્ધા અને એક દાદા બનવા તરફ જાય છે.
આ બંને પિતાઓ વચ્ચેનો સંબંધ એ ખરેખર રસપ્રદ લાગે છે. શરૂઆતમાં આટલો તણાવ અને પછી સાથે મળીને આટલું જોખમ ઉઠાવવું,
એ સંબંધ જ આ નવલકથાનું મતલબ ભાવનાત્મક કેન્દ્ર છે. એ લોકો ઝઘડે છે, એકબીજા પર આક્ષેપબાજી કરે છે, પૂર્વગ્રહો ઉખેડે છે, પણ પછી જ્યારે લોહી વહે છે, પરસેવો પડે છે, ત્યારે લોકો એકબીજાની પીડાને સમજે છે. એક અજીબ પણ મજબૂત ટીમ બની જાય છે.
જાણે એકબીજા માટે એવા પિતા બને છે જે પોતાના દીકરાઓ માટે નહોતા બની શક્યા.
કંઈક અંશે એવું જ. એમનો સંબંધ બતાવે છે કે સહિયારી માનવતા અને એક સામાન્ય ધ્યેય એ ગમે તેવી દિવાલો તોડી શકે છે.
અને ઈસાયા અને ડેરેકનું શું? ભલે વાર્તામાં એમની ભૌતિક હાજરી નથી, પણ એમનું મહત્વ શું છે?
એમનું અસ્તિત્વ તો આખી વાર્તા પર છવાળેલું છે. એ પ્રેમનું પ્રતીક છે જે સમાજ સ્વીકારવા તૈયાર નહોતો. એમનો પ્રેમ જ આ બધી ઘટનાઓનું કારણ બને છે. અને એમની યાદ એમના પિતાઓ માટે એક નૈતિક દિશાસૂચક જેવી છે. યાદ અપાવે છે કે તેઓ શા માટે લડી રહ્યા છે.
અને એમની દીકરી એરિયાના?
એરિયાના ભવિષ્યની આશા છે, વારસાનું પ્રતીક છે.
બરાબર. તો પાછા તપાસ પર આવીએ પેલી રેર બ્રીડ નામની મોટરસાઇકલ ગેંગ સુધી કેવી રીતે પહોંચ્યા અને ત્યાં શું થયું?
કડીઓ જોડતા ગયા અને આ ગેંગનું નામ આવ્યું, જે શ્વેત સર્વોપરિતાવાદી ગેંગ હતી. એટલે આઈક અશ્વેત અને હવે તેનો સાથી બની ગયેલો બડી લી શ્વેત, એમના માટે આ બહુ જોખમી હતું.
એમનો સામનો થયો ગેંગ સાથે?
હા, અને એ મુકાબલો ભયાનક હતો. લોહિયાળ બંને માંડ માંડ બચ્યા. પણ આ ઘટનાથી એમને ખાતરી થઈ ગઈ કે આ ગેંગ તો ખાલી ભાડુતી હત્યારા છે, અસલી સૂત્રધાર કોઈ બીજું છે, કોઈ પૈસાદાર વગદાર માણસ.
આ અનુભવે એમના બંધનને વધુ મજબૂત કર્યો હશે.
ચોક્કસ, હવે એમને ખબર હતી કે તેઓ સાચા રસ્તે છે.
તો પછી અસલી ગુનેગાર કોણ નીકળો અને કારણ શું હતું ખરેખર?
વધારે જોખમ લઈને, વધારે હિંસા કરીને તેઓ આખરે સત્ય સુધી પહોંચ્યા. એમને ખબર પડી કે એમના દીકરાઓ પાસે ગેરાલ્ડ નામના એક સ્થાનિક ધનિક અને વગદાર ઉદ્યોગપતિનો એક વિડીયો હતો.
વિડીયો? કેવો વિડીયો?
એ વિડીયોમાં ગેરોલ્ડ એક યુવતી સાથે દુર્વ્યવહાર કરતો દેખાતો હતો. ઈસાઈયા ગેરોલ્ડને ઓળખતો હતો અને એ આ વિડીયોનો ઉપયોગ બ્લેકમેલ માટે નહીં પણ પેલી યુવતીને ન્યાય અપાવવા માટે કરવા માંગતો હતો.
એટલે હત્યાનું કારણ સમલૈંગિકતા પ્રત્યેની નફરત નહોતી?
ના, કારણ હતું ગેરોલ્ડની આબરૂ બચાવવાનો પ્રયાસ. એણે પોતાની પ્રતિષ્ઠા અને ધંધો બચાવવા માટે રેર બ્રીડ ગેંગને કામે લગાડી હતી, વિડીયો પાછો મેળવો અને આ બંને છોકરાઓને ખતમ કરી નાખો.
આ તો બહુ આઘાતજનક વાત કહેવાય. મતલબ એમના દીકરાઓને એટલા માટે મારવામાં આવ્યા કારણ કે તેઓ સારા માણસો હતા અને સાચું કામ કરવા માંગતા હતા.
બરાબર. આ જાણ્યા પછી તો આઈક અને બડીલીનો ગુસ્સો અને પીડા બેવડાઈ ગયા. હવે એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ હતું, ગેરોલ્ડ.
અને પછી આવે છે ક્લાઇમેક્સ, ગેરોલ્ડની અસ્ટેટ પર હુમલો. કેવા છે આ દ્રશ્યો?
એ ક્લાઇમેક્સ જાણે કોઈ હાઈ ઓક્ટેન એક્શન ફિલ્મનું દ્રશ્ય હોય, પણ એમાં લાગણીઓનો ઉભરો પણ એટલો જ તીવ્ર છે, અત્યંત ક્રૂર, હિંસક. આઈક અને બડી લી જાણે પોતાની બધી પીડા, ગુસ્સો, શોક, પસ્તાવો બધું જ હિંસા વાટે ઠાલવી દે છે.
તેઓ સફળ થાય છે.
હા, ગેરાલ્ડના સુરક્ષાકર્મીઓ અને બચેલા ગેંગ મેમ્બર્સને ખતમ કરીને તેઓ ગેરાલ્ડ સુધી પહોંચે છે અને પોતાનો બદલો પૂરો કરે છે. એ ખાતરી કરે છે કે ગેરાલ્ડ હવે કોઈને નુકસાન નહીં પહોંચાડી શકે.
આટલી બધી હિંસા પછી અંત કેવો આવે છે? શું એમને શાંતિ મળે છે ખરી બદલો લીધા પછી?
અંત શાંત તો છે, પણ એમાં એક ઉદાસી છે. બંને પિતાઓ ગંભીર રીતે ઘાયલ છે, શારીરિક અને માનસિક રીતે ભાંગી પડેલા છે, પણ જીવતા બચે છે. વેર લેવાઈ ગયો છે, પણ શું એનાથી દુઃખ મટી ગયું? કદાચ નહીં.
એટલે હિંસાથી અપરાધભાવ કદાચ થોડો હળવો થયો હોય, પણ શોક તો એમનો એમ જ રહ્યો.
હા, હિંસા ક્ષણિક રાહત આપી શકે, પણ નુકસાનની ભરપાઈ ન કરી શકે.
તો પછી એમની સાચી મુક્તિ શેમાં છે? સાચું પરિવર્તન ક્યાં દેખાય છે?
એમની સાચી મુક્તિ એ હત્યાકાંડમાં નથી, એ છે એ પછી શરૂ થતા નવા જીવનમાં, એરિયાનાના દાદા તરીકેની ભૂમિકા સ્વીકારવામાં.
અચ્છા.
બે તૂટેલા માણસો, એક અશ્વેત એક શ્વેત, જેઓ એક સમયે એકબીજા માટે સાવ અજાણ્યા હતા, કદાચ મનમાં દુશ્મની પણ રાખતા હતા, એ હવે એક નવું બિન પરંપરાગત કુટુંબ બનાવે છે, જે સહિયારા નુકસાન, બલિદાન અને હવે એકબીજા પ્રત્યેના આદર પર ટકેલું છે.
અને એ પ્રેમ અને સ્વીકૃતિ જે તેઓ પોતાના દીકરાઓને નહોતા આપી શક્યા,
એ હવે તેઓ એમની પૌત્રીને અને કદાચ એકબીજાને પણ આપવા તૈયાર થાય છે, બિનશરતી પ્રેમ અને સ્વીકૃતિ.
આ વાર્તા ખરેખર ઘણા ગહન વિષયોને સ્પર્શે છે. એક તો તમે કહ્યું એમ પ્રાયશ્ચિત, અને બીજો મોકો. એમની આ હિંસક યાત્રા ભલે રસ્તો ખોટો હતો, પણ એમની નિષ્ફળતાઓને સુધારવાનો એક પ્રયાસ હતો.
બરાબર. અને બીજો બહુ મોટો મુદ્દો છે ઝેરી પુરુષત્વ, ટોક્સિક મેસ્ક્યુલિનિટી અને પિતૃત્વનો. પેલી પરંપરાગત માન્યતા કે પુરુષે કેવું હોવું જોઈએ, લાગણીઓ ન બતાવવી, કઠોર રહેવું, કોસ્બી એની બહુ સખત ટીકા કરે છે.
હા, કારણ કે એ જ વિચાર કલાચ કારણભૂત હતો કે તેઓ શરૂઆતમાં પોતાના દીકરાઓને પૂરી રીતે સ્વીકારી ન શક્યા, ખરું ને?
ચોક્કસ. એ ડર કે મારો દીકરો પૂરતો મર્દ નથી, સમાજ શું કહેશે, પોતાની ઓળખ પર સવાલ, આ બધું પ્રેમ હોવા છતાં એમને દૂર રાખે છે. આઈક અને બડીલીનો સંઘર્ષ એવા પિતૃત્વ તરફની યાત્રા છે જે સહાનુભૂતિ અને સ્વીકૃતિ પર આધારિત હોય.
પૂર્વગ્રહો પણ કેન્દ્રમાં છે જ, સમલૈંગિકતા પ્રત્યેનો ડર અને જાતિવાદ પણ. પણ આઈક અને બડીલીનો સંબંધ બતાવે છે કે સહિયારો અનુભવ કેવી રીતે આ દિવાલો તોડી શકે છે.
હા, અને વેરની પ્રકૃતિ વિશે પણ વિચારતા કરી દે છે. શું વેર ક્યારે સાચો જવાબ હોઈ શકે? નવલકથા એને એક જરૂરી પણ અંતે તો વિનાશક અગ્નિ તરીકે રજૂ કરે છે. એ રાહત આપે પણ સાજું ન કરે.
અને અંતે તો પ્રેમ અને કુટુંબનું મહત્ત્વ. ઈસાયા અને ડેરેકનો પ્રેમ જે આખી કથાને ગતિ આપે છે, અને આઈક, બડીલી અને એરિયાનાનું જે નવું કુટુંબ બને છે, એ અંતની આશા છે.
સાચી વાત.
કોઝબીની લખવાની શૈલી વિશે થોડી વાત કરીએ. ભાષા કેવી છે એમની?
એમની ભાષા અદ્ભુત છે. મતલબ એક જ સમયે એટલી કઠોર અને વાસ્તવિક છે, અને છતાં એમાં કવિતા જેવી ધાર છે. હિંસાનું વર્ણન ખૂબ જ ગ્રાફિક છે, જે કદાચ વાંચવું અઘરું પડે. પણ પાત્રોના મનોમંથન, એમની અંદરની પીડા, એનું આલેખન એટલું જ સંવેદનશીલ અને ઊંધું છે.
અને સંવાદો?
સંવાદો એકદમ તીક્ષ્ણ, જીવંત, પાત્રોના સ્વભાવ અને એમના બેકગ્રાઉન્ડને બરાબર પકડે છે. એકંદરે સૂર ઉદાસી અને ક્રોધનો છે, પણ એમાં કરુણા પણ ભળેલી છે.
નવલકથામાં પ્રતીકોનો પણ સારો ઉપયોગ થયો હોય એવું લાગે છે. જેમ કે શીર્ષક જ છે રેઝર બ્લેડ ટીયર્સ, એનો શું અર્થ ઘટાવી શકાય?
હા, એ બહુ શક્તિશાળી રૂપક છે. એ એવા આંસુનું પ્રતીક છે જે એટલા દર્દનાક છે, શરમથી ભરેલા છે, કે બહાર નીકળતી વખતે જાણે ચામડીને ચીરી નાથે. પુરુષો દ્વારા દબાવી રખાયેલું અવ્યક્ત દુઃખ, જે કહેવાતું નથી પણ અંદર જમા થાય છે.
બીજા કોઈ પ્રતીકો?
આઈકનો લેન્ડસ્કેપિંગનો વ્યવસાય, એ જાણે અંધાધૂંધી પર વ્યવસ્થા લાદવાનું, ભૂતકાળની ગંદકી પર સુંદરતા ઉગાડવાનો પ્રયાસ છે. બડીલીનું પેલું જર્જરિત ટ્રેલર એ એના અટવાયેલા જીવન અને સમાજના હાશિયા પરના સ્થાનનું પ્રતીક છે. અને હિંસા પોતે,
હિંસા એક ભાષા તરીકે,
હા, એવા માણસો માટે સંવાદનું માધ્યમ જેઓ શબ્દોથી પોતાની લાગણી વ્યક્ત નથી કરી શકતા. એમનો ગુસ્સો, એમનો પ્રેમ, એમનો પસ્તાવો, બધું હિંસા દ્વારા જ બહાર આવે છે.
કેટલાક અવતરણો પણ બહુ ધારદાર છે. એક છે જે પિતા તરીકેની એમની નિષ્ફળતા બતાવે છે. એક માણસ તેના દીકરાને પ્રેમ કરી શકે છે, અને છતાં જીવનના દરેક દિવસે તેને નિષ્ફળ કરી શકે છે.
આ ખરેખર હૃદય સોંસરું ઉતરી જાય એવું છે. પ્રેમ તો છે, પણ પેલો પૂર્વગ્રહ, ગેરસમજ, એ કેવી રીતે દિવાલ બની જાય છે. બીજું એક વાક્ય છે જે એમના મિશન વિશે કહે છે. દુઃખને કોઈ રંગ નથી હોતો, અને તેને તમારી ચામડીના રંગની પરવા નથી.
આ બહુ મહત્વનું છે. એમના સહિયારા અનુભવ, શોક, કેવી રીતે જાતિ જેવી ભેદરેખાઓને ઓગાળી નાખે છે એ બતાવે છે.
અને એમના દીકરાઓ વિશે કોઈ એક પાત્ર કહે છે, તેઓએ અમારા છોકરાઓને મારી નાખ્યા કારણ કે તેઓ તેમને ખુશ જોઈ શકતા ન હતા. આ નફરત પાછળની માનસિકતા દર્શાવે છે.
હા, કે હાશિયામાં ધકેલાયેલા લોકોનું સુખ પણ અમુક લોકો સહન નથી કરી શકતા.
પછી એક વાક્ય છે એમના રસ્તા વિશે. ક્યારેક સાચું કરવાથી સારું નથી લાગતું, પણ તેનાથી તે ખોટું નથી થઈ જતું. આ એમની નૈતિક દ્વિધા બતાવે છે.
બરાબર. એમને ખબર છે કે તેઓ ખોટું કરી રહ્યા છે, પણ એમને લાગે છે કે એ જરૂરી છે.
અને છેલ્લું, જે સ્વીકૃતિ વિશે છે, અને કદાચ આખી નવલકથાનો સાર છે. તમે કોઈને અડધો અડધો પ્રેમ ન કરી શકો. કાં તો તમે તેમને પૂરેપૂરો પ્રેમ કરો છો, અથવા નથી કરતા.
અને આ જ એમની મૂળ નિષ્ફળતા હતી, અડધો પ્રેમ, અધૂરી સ્વીકૃતિ, જેના પ્રાયશ્ચિત માટે આટલો લાંબો હિંસક રસ્તો લેવો પડ્યો.
બરાબર. એકંદરે આ નવલકથા ભાવનાત્મક રીતે બહુ જ ઊંડી અસર છોડી જાય છે. વાચક તરીકે તમે એ પિતાઓના કાચા દુઃખ, એમના પસ્તાવા અને એમની હિંસક મુક્તિના માર્ગનો અનુભવ કરો છો.
હા, એ માત્ર એક રોમાંચક વાર્તા નથી, પણ પિતૃત્વ, પુરુષત્વ, પ્રેમ, નફરત, વેર, ન્યાય અને મુક્તિ વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આપણને પોતાના પૂર્વગ્રહો અને સંબંધો વિશે વિચારવા મજબૂર કરે છે.
અંતિમ છાપ એક જટિલ આશાની છે, કે પરિવર્તન શક્ય છે, ભૂલો સુધારી શકાય છે, ભલે એનો રસ્તો ગમે તેટલો કઠિન અને પીડાદાયક કેમ ન હોય.
આ કથા આપણને એ જ દર્શાવે છે કે પ્રાયશ્ચિતનો માર્ગ અત્યંત પીડાદાયક હોઈ શકે છે, પરંતુ સ્વજાગૃતિ અને સ્વીકૃતિ દ્વારા, મતલબ પરિવર્તન શક્ય છે.
અને એ પણ કે સાચો પ્રેમ એ બિનશરતી સ્વીકૃતિ વિના અધૂરો છે. ભલે એ સ્વીકૃતિ સુધી પહોંચવાનો રસ્તો ભૂલો, નુકસાન અને કદાચ હિંસામાંથી પણ પસાર થતો હોય.
અને વિચારવા જેવી વાત એ રહી જાય છે કે શું આઈક અને બડીલી જેવો હિંસક માર્મ ખરેખર ક્યારેય સાચી મુક્તિ કે શાંતિ અપાવી શકે, ભલે પછી એના દ્વારા લેવાયેલો બદલો એમ કે ન્યાય કેમ ન લાગતો હોય. આ પ્રશ્ન કદાચ લેખક વાચક માટે ખુલ્લો છોડી દે છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.